અત્યારે જે
બેલેન્સ.
થઈ રહ્યું છે ડાયરેક્ટલી કહેવાતું નથી, પણ એને બદલે કઈક જુદી થીમ રાખી અને પેરોડી કરી.
ઇવન નીલ ડેગ્રાસ ટાયસને ટ્વીટ કરી હતી ને કે ઇટ્સ આઈ શુડ નોટ કન્સિડર લાઈક ધીસ ઇઝ લાઈક અ સાયન્સ ફિક્શન મૂવી, ઇટ્સ અ ડોક્યુમેન્ટરી.
ડોક્યુમેન્ટરી એક્ઝેક્ટલી.
હેલો 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 એન્ડ વેલકમ ટુ ધ સાયન્ટિફિક ગુજરાતી શો. આજના આ સાઈપાઈ સંવાદ એપિસોડમાં અમે વાત કરી છે મૂવી ડોન્ટ લુક અપ વિશે. આજે મારા અને હિતેશની સાથે મિહિર, શિવમ અને ગૌરવ પણ જોડાયા છે. મિહિર એ TIFR મુંબઈથી રિસન્ટ ગ્રેજ્યુએટ છે. શિવમ અત્યારે SN બોઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કોલકાતાની અંદર PhD કરે છે અને ગૌરવ ટેકનિકલ યુનિવર્સિટી ઓફ ડ્રેસ્ડેન જર્મનીની અંદર PhD કરે છે. સો આ રીતના સાઈફાઈ સંવાદના એપિસોડ અમે આગળ પણ કરતા રહીશું. તો એના માટે જો તમારો કોઈ પણ ફીડબેક હોય, કોઈ પણ સજેશન્સ હોય કે અમારે કયા મૂવી કે કયા વેબ સિરીઝ ઉપર વાત કરવી જોઈએ, સો પ્લીઝ જોઈન આર ટેલિગ્રામ ચેનલ, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. ત્યાં તમે જઈને અમને સજેશન આપી શકો, કમેન્ટ કરી શકો. અને એના સિવાય દર બુધવારે અને દર રવિવારે સવારે 7 વાગે અમારા નવા એપિસોડ આવે છે. સો જ્યાં પણ સાંભળતા હોય પ્લીઝ સબસ્ક્રાઈબ કે ફોલો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો. And let's get started with today's episode.
નથી નહીં મૂકવાનું પાસે ગ્રામેટિકલ મિસ્ટેક નહીં રાખવાનું.
હા હા સારું, ચાલો હવે બધા આવી ગયા તો આપણે ચાલુ કરીએ. એની પહેલી વસ્તુ તો મારી વાત કહેવાની હતી કે આ ટાઈપના એપિસોડ બીજા બી કરવા છે, એટલે હું વિચારતો હતો આનું કોઈક નામ રાખીએ, મતલબ સ્પેસિફિકલી સેગમેન્ટ જેવું. હું વિચારતો કઈક સાઈફાઈ સંવાદ કે પેલું આપણું કયું હતું, એક સ્લાઈસ ઓફ સાઈફાઈ એવું રાખેલું હતું. હા તો હું નામ વિચારતો હતો. જનરલી આપણે કયું થોડું વિચિત્ર નામ રાખવું હોય ને ઓથેન્ટિક, મેં જોયું છે ઘણી જગ્યાએ, એટલે શું કહે કોઈ એક વાનગીનું નામ લઈ જે ઓથેન્ટિક હોય એ જગ્યાની અને પછી એની સાથે જોડી દે કંઈક ટોપિકને. જેમ કે અમે એક નામ વિચારેલું હતું જ્ઞાનના ગાંઠિયા, તો ઇટ્સ મતલબ નોન સેન્સિકલ પણ સારું લાગે સાંભળવામાં. આપણે સલાડ કહીએ, સેલેડ.
હું રોજ ઘી વાળી રોટલી
ખાઉં. ચાલો આપણે કઈ ની આગળ વધીએ. તો બેઝિકલી આજે આપણે વાત કરવાના છે મૂવી ડોન્ટ લુક અપ વિશે. તો પેલા તો કોને કોને જોયું છે? હિતેશ નથી જોયું?
ના જોયું.
હા તો હિતેશ ને એક લાઈન માં એક્સપ્લેન કરકે શું થાય હવે.
યસ તો અબડબડ સાબુ શિવમ આ રેકોર્ડ થાય છે તો મારો મતલબ રેકોર્ડ થાય છે આવડું.
હા રેકોર્ડિંગ જ કહીએ છે ને આપણે.
તો બેઝિકલી સ્ટોરી ની જે આઉટલાઈન છે હું આપી દઉં.
લોકો શું કરે છે, પોલિટિશિયન શું કરે છે, સોસાયટી શું કરે છે, એ મૂવી છે. કયું મૂવી છે ઇન્ડિયન વર્ઝન?
ચાલ
ત્યાં તો નથી જોયું, પણ બાકી તમને શું લાગે આ મૂવી ને આપણે સાયન્સ ફિક્શન કયું કન્સિડર કરવું જોઈએ, પોલિટિકલ મૂવી કન્સિડર કરવું જોઈએ કે મતલબ ડાર્ક કોમેડી? ડાર્ક કોમેડી તો છે ફોર શ્યોર. હા તો શું લાગે મતલબ આને સાયન્સ ફિક્શન કયું, મતલબ સાયન્સ ફિક્શન ગણી શકાય કે પોલિટિકલ ગણી શકાય?
હા આઈ થિંક એને ડાર્ક કોમેડી કેવું વધારે યોગ્ય છે, લાઈક સાયન્સ ફિક્શન જેવું એટલું બધું બી નથી. મેઇન સાયન્સ એક્સપ્લેન કરી દીધું છે.
હા
પણ
એના પછીનું જે થઈ રહ્યું છે એમાં કશું સાયન્સ નથી,
એમાં સાયન્સ તો નથી, લોજિક બી નથી,
અને સાચું કહું તો ફિક્શન બી નથી. એવું જ થાય.
હા, ઇટ્સ લાઈક કે મતલબ શું, કોઈ એવું પેલું એમ આઈનો બતાવતું હોય ને કે આ જ છે, મતલબ એમ કે આ અત્યારે થાય છે ને આવું તો ને. મને છે ને જયારે મેં મૂવી જોવાનું ચાલુ કર્યું, પેલા ટ્રેલર જોઈને એવું લાગ્યું કે ઓકે આ ટ્રેલર માં ખબર પડી ગઈ ને શું થવાનું છે એમ. પણ પછી જયારે મૂવી જોવાનું ચાલુ કર્યું ને ત્યારે મને રિયલાઇઝ થયું કે ઓકે આ લોકોએ જે થીમ પકડી છે ને તે બહુ ગજબ થીમ પકડી છે. કે પેલું જે એસ્ટ્રોઇડ વાળી વાત છે ને એ તો ખાલી એક એમ શું એક થીમ છે કે એસ્ટ્રોઇડ આવે છે ને એના કારણે શું થાય છે, પણ જે એકચ્યુઅલ મૂવી તો છે તો એના પછી ચાલુ થાય છે એમ. ને બહુ શોર્ટમાં બતાવી દીધું છે. આઈ થિંક પહેલી 10 મિનિટમાં જે લોકો ડિસ્કવરી કરી નાખે છે અને વ્હાઇટ હાઉસમાં પહોંચી જાય છે અને મૂવી તો પછી ત્યાંથી ચાલુ થાય છે.
રાઈટ.
આમાં હું કંઈક એડ કરું અંકિતભાઈ?
હા હા શ્યોર.
એટલે મને એવું લાગતું હતું, કારણ કે મૂવી લિયોનાર્ડો ડિકેપ્રિયો નું હતું, એટલે મને એવું લાગતું હતું કે આ મૂવી છે ને એન્વાયરમેન્ટ બેઝડ ઇસ્યુ નું જ કઈક હશે, મતલબ ઇનડાયરેક્ટલી એવું કહેવા માંગતા હશે. બીકોઝ જે ગ્લોબલ વોર્મિંગ એનો જે થ્રેટ છે, જે આજે લોકોને ખબર છે કે ઇટ ઇઝ અ થ્રેટ બટ દે આર નોટ ટેકિંગ ઇટ સિરિયસલી, અને એની એક દે આર ટેકિંગ ઇટ લાઇટલી, મતલબ એની મીડિયામાં સોશિયલ મીડિયામાં બધી વાતો થતી હશે, પણ ઇન ટર્મ્સ ઓફ હિપોક્રેસી જ થાય છે એમ, એને એઝ અ સિરિયસ મેટર કન્સિડર કરવામાં નથી આવતું એમ. તેવી જ રીતે મને એવું લાગે છે કે કારણ કે આખા મૂવીમાં કેપ્રિયો હતો તો મને એની ફ્લેવર આવતી હતી કે આ કંઈક આના વિશે જ વાત કરવા માંગે છે.
મેં એને ઇન્ટરવ્યુ જોયો છે, એની અંદર એને વાત કરી છે કે જ્યારે પણ કોઈક મૂવી સિલેક્ટ કરે ને તો એની અંદર એ એન્વાયરમેન્ટ જ છે એને રાખવાનો હોય એમ. તો આ વખતે જ્યારે એની પાસે આ સ્ક્રિપ્ટ આવી તો એની અંદર એને દેખાયું કે જે કોમેટનો જે ખતરો જે છે તો એ ઇક્વિવેલન્ટ ટુ ક્લાઇમેટ ચેન્જ છે. પણ મને તો આની અંદર કોવિડની સ્ટોરી વધારે દેખાતી હતી, કે જે રીતે મતલબ આપણે પેલું હતું ને કે કોમેટ છે જ નથી એમ, તેવી રીતે કોવિડ છે જ નથી એ રીતની, જે મતલબ આપણો જે સોસાયટીમાં જે વસ્તુ ચાલતી હતી અડધા લોકો એવું કહે છે કે ભાઈ નથી, અને પછી બધા એકબીજા સાથે લડે છે ને. તો ઇટ્સ લાઈક ક્લાઇમેટ ચેન્જ કોવિડ તો કોઈ પણ ઇસ્યુ ને રિપ્લેસ કરી દે, બાકી રિએક્શન તો એ જ છે.
એક્ઝેક્ટલી, ઇટ્સ અ પેરોડી ઓન.
હા, ઇટ્સ અ પેરોડી.
જે થઈ રહ્યો છે ડાયરેક્ટલી કહેવાતું નથી, પણ એને બદલે કંઈક જુદી થીમ રાખી અને પેરોડી કરી.
યા, ઇવન નીલ ડેગ્રાસ ટાયસને ટ્વીટ કરી હતી ને કે ઇટ્સ આઈ શુડ નોટ કન્સિડર લાઈક ધીસ ઇઝ લાઈક અ સાયન્સ ફિક્શન મૂવી, ઇટ્સ અ ડોક્યુમેન્ટરી.
ડોક્યુમેન્ટરી, એક્ઝેક્ટલી.
પણ અમુક અમુક સીન મતલબ ખરેખર બહુ ફની હતા, ખાસ કરીને જે પેલું ન્યૂઝ પ્રેઝન્ટ કરવા જાય એ લોકો જ્યારે જનરલ પબ્લિક ને, કે એને પછી મીમ કલ્ચર ચાલુ થઈ જાય કે એના ઉપરથી.
બહુ સરસ મૂવી હતું કે પ્રેઝન્ટલી જે વસ્તુઓ થઈ રહી છે એનું ટોટલ લાઈક એની એક્ચ્યુઅલી ઇફેક્ટ કેવી થાય છે એ બતાવી રહ્યું હતું. લાઈક આપણે મોટા ભાગે સ્મોલ પિક્ચર જોતા હોય કે ચલો મીમ જોઈ લીધું કે ટ્વિટર પર ટ્રેન્ડ ચાલુ થઈ ગયો, પણ લાઈક જે લોકો ખરેખર એ વસ્તુ સાથે ઇન્ક્લુડેડ હોય છે એ લોકો એને કેવી રીતે જોઈ રહ્યા છે, એનું એકચ્યુઅલ મીનિંગ શું થઈ રહ્યો છે બધું બતાવ્યું છે. એ રીતે બહુ સરસ મૂવી છે.
હવે મને એમ કહેવાય કે હિતેશ ટાઈમ મૂવી નથી જોયું તો તારે મતલબ તું મને એ કે આની અંદર અમે સ્પોઈલર્સ ની કઈક વાત કરીએ કે પછી તને તારે જોવું છે? ને એક જનરલ ક્વેશ્ચન પણ છે કે આપણે સપોઝ આ રીતના એપિસોડ કરીએ તો આની અંદર સ્પોઈલર્સ વોઈલર્સ ની કઈક મતલબ આપણે જસ્ટ વાત કરી દેવી છે કે એવું ધ્યાન રાખવું છે કે કઈક વસ્તુ સ્પોઈલ નહીં થઈ જાય, એમ જો કે આમાં સ્પોઈલર જેવું કઈ છે નહીં.
હા, સ્પોઈલર્સ ની વાત હોય આપણે પોતાના અભિપ્રાય મૂકવાના છે ને, નથી મને મોત નો ડર.
તું તારા કવિ વાળા મોડ માં જતો રહેશે તું હમણાં.
કવિ વાળો મોડ નથી, આ લેટેસ્ટ સિનારિયો છે.
એનીવે, તો હવે આપણે
સ્પોઈલર્સ મૂકો ચાલશે, કોઈ પ્રોબ્લેમ
નથી. સ્પોઈલર્સ તો નથી બેઝિકલી, એમાં એક પોઈન્ટ ઉપર એવું થાય કે એ સૌથી વધારે ફેસિનેટિંગ સીન મને એ જ લાગતો હતો કે જ્યારે પહેલા તો એવી વાત હોય કે કોમેટ જેવું કંઈ છે જ નથી, રાઈટ? એટલે ત્યાર પછી મતલબ લિટરલી એક અમુક લોકો સાયન્સને સપોર્ટ કરે છે, અમુક લોકો સીધું સાયન્સને ઇગ્નોર કરે છે, એની અંદર પોલિટિકલ ઇન્વોલ્વમેન્ટથી માંડીને બધું જ છે. પછી એવું થાય કે દેખાવા લાગે કોમેટ, એમ કે લિટરલી આકાશમાં જોઈ છે ને દેખાય છે કે કંઈક આવે છે એમ, તો ત્યાર પછી એ સ્લોગન ચેન્જ થઈ જાય કે ડોન્ટ લુક અપ, ઉપર જોવાનું જ બંધ કરી દે. ને અમુક લોકોનું એવું હોય કે લુક અપ એમ, એટલે બે ટાઈપ, બે હા એટલે એ હા ને એમાં પછી બે પાર્ટી બની જાય. એક પાર્ટી એવું કહે છે કે ડોન્ટ લુક અપ, ઉપર જોવો નહીં. બીજા કહે છે કે ઉપર જોવો એમ કે લુક અપ. એન્ડ પછી એમાં એક એક્ટર નો એક બહુ નાની ક્લિપ છે ખાલી ઇન્ટરવ્યુ જોવા આવે કે જેમાં એ બંને સાઈન લઈને બેઠેલો એમ કે ઉપરનું સાઈન પણ નીચેનું સાઈન પણ. તો એનું કેવું છે કે આઈ એમ નોન પાર્ટીઝન, કે તમે ઉપર પણ નહીં જોવો નીચે પણ નહીં જોવો, અથવા બંને બાજુ જોવો એમ. તો એ પણ સ્ટુપિડિટી હતી. એટલે એ જે મતલબ એ નાની મુમેન્ટ જે લોકો એડ કરી હતી ને, તે બહુ ગજબ હતી કે કોઈ બચી નહીં શકે આ વસ્તુમાંથી એમ. કે તમે ક્યાં તો એક સાઈડ હો ક્યાં બીજી સાઈડ હો, ક્યાં તો તમે એવું કહ્યું કે બંને સાઈડ ને સપોર્ટ કર્યો અને કોઈ સાઈડ ને સપોર્ટ નહીં કર્યો, તો પણ તમે પણ એ વસ્તુમાં ઇન્વોલ્વ છો જ એમ. કે ભલે ગમે એટલા તમે પોતાને એમ શું કહેવાય એમ તટસ્થ માનતા હો કે આપણે નોન બાયસ માનતા હોય, અનબાયસ નોન બાયસ, તો એ બહુ વધારે શું કહેવાય એમ ઇન્ટ્રિગિંગ હતું મારા માટે કે આપણે ખાલી એ બધા નાના નાના વસ્તુને પણ એ લોકોએ અંદર ઇન્વોલ્વ કરી દીધી છે એમ. ને એ બહુ સરસ હતું અંદર. બાકી ઘણી વસ્તુ ફેસિનેટિંગ છે આની અંદર, ઘણા બધા એવા આઈડિયાઝ છે કે જેના ઉપર લિટરલી આપણે ડિસ્કસ કરી શકીએ મતલબ સેપરેટલી. જેમ કે એસ્ટ્રોઇડ માઇનિંગ વાળો જે આઈડિયા હતો એ, પછી પેલું નાસાનું હમણાં પેલું ડાર્ટ મિશન જાય છે ને, કે જેમાં એ લોકો પહેલી વખત હમણાં ટ્રાય કરવાના છે કે કદાચ આપણે કોઈ એસ્ટ્રોઇડ ને ડિફ્લેક્ટ કરી શકીએ કઈ નહીં. અને અત્યારે આપણે જે વિડીયો જોયો ને પેલો વાયર્ડ અને નેટફ્લિક્સ બંને બનાવ્યો છે, જેમાં એ લોકો એકચ્યુઅલ સાયન્ટિસ્ટને બોલાવીને એના સાયન્સ વિશે ડિસ્કસ કરે છે. તો એની અંદર ઘણા બધા આઈડિયા એ લોકોએ પ્રેઝન્ટ કર્યા છે. જેમ કે મતલબ આપણે કોઈ એસ્ટ્રોઇડને ડિસ્ટ્રોય કરવાની જરૂર નથી, ખાલી એની એને ડાયરેક્શન ડિફ્લેક્ટ કરી દઈએ ને તો પણ એ અર્થથી દૂર જતો રહે જો કદાચ ઇન ફ્યુચર આવું થાય તો. તો એ બધી વસ્તુ સારી છે. અને આ વસ્તુ મને નેટફ્લિક્સની ઘણી ગમે કે એ લોકો યુટ્યુબ, એ લોકોની જે યુટ્યુબ ચેનલ છે ને, તેનો એ લોકો બહુ સારી રીતે યુઝ કરે છે આ રીતના કંઈક શું કહેવાય કન્સેપ્ટને એડ કરવા માટે. કે ઇટ્સ નોટ જસ્ટ કે દર વખતે કોઈ મૂવી આવે તો મૂવી સ્ટારનો તમે ઇન્ટરવ્યૂ બતાવી દીધો કે તમને કામ કરીને કેવું લાગ્યું મૂવીમાં. એની સામે એ લોકો એવું છે કે ઓકે આની અંદર એટલીસ્ટ થોડો સાયન્સ ફિક્શન એલિમેન્ટ છે, તો આપણે રિયલ સાયન્ટિસ્ટને લાવીએ અને એમની પાસે વાત કરી આવે કે આની અંદર કઈ વસ્તુ એક્યુરેટલી પ્રેઝન્ટ થઈ છે અને કઈ વસ્તુ પ્રેઝન્ટ નથી થઈ. એટલે આઈડિયાઝ ઉપર વાત કરીએ ને. લોકો વિશે તો આપણે વાત કરતા રહીશું કે ઓકે લિયોનું મૂવી છે, જેનિફર લોરેન્સ છે, મેરિલ સ્ટ્રીપ છે, તો છે બધા મોટા મોટા નામ. પણ એ વસ્તુ એ લોકો સારી કહી કે થોડા એ ઇન્ફોર્મેટિવ એલિમેન્ટ અમુક મૂકે છે લોકો યુટ્યુબ ઉપર. તો બાકી તમને કયો એવો કંઈક સીન કે કોઈ કોઈ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ લાગી અંદર?
મારી પાસે તો આખું લિસ્ટ છે એકચ્યુઅલી.
તો તું ચાલુ કર એક એક પછી.
ઓકે સો લાઈક મૂવી સ્ટાર્ટ થાય છે સુબારુ ટેલિસ્કોપ ની સાઈડ થી, તો એના વિશે ભી વાત કરી શકાય એમ. કે સુબારુ ટેલિસ્કોપ જાપાન દ્વારા બનાવવામાં આવ્યો છે અને એ છે મોનાકિયા ઓબ્ઝર્વેટરી ખાતે જે હવાઈમાં છે. અને આજે મોનાકિયા ઓબ્ઝર્વેટરી ની જે સાઈડ છે એ એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વેશન માટે એટલી બધી આઈડિયલ છે કે ત્યાં એકચ્યુઅલી 13 અલગ અલગ ટેલિસ્કોપ બનેલા છે અત્યારે, અને 13-13 વર્કિંગ કન્ડિશન. અને જે હવે નેક્સ્ટ ટેલિસ્કોપ જે ત્યાં આગળ બનવાનું છે એ છે TMT 30 મીટર ટેલિસ્કોપ. તો એનો લિટરલી મિનિંગ એવો થાય છે કે એનો જે અરીસો હશે, પ્રાઇમરી મિરર હશે, એ 30 મીટર ડાયામીટર નો હશે. સો એ એક સરસ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે ચાલુ કરવા માટે. અને બીકોઝ આવી ઓબ્ઝર્વેટરીઝ જ્યારે બનાવી હોય, ટેલિસ્કોપ્સ બનાવવા હોય, તો બહુ ધ્યાન રાખવામાં આવતું હોય છે કે ત્યાંની એન્વાયરમેન્ટલ કન્ડિશન કેટલી કેવી છે, લાઈક હ્યુમિડિટી કેટલી હોય છે, યર અરાઉન્ડ વિઝિબિલિટી કેવી હોય છે. તો એવી સાઇટ્સ પસંદ કરવી બહુ અઘરી છે. જેમ કે ઇન્ડિયામાં બી તમે જુઓ તો જે આપણું આપણા ટેલિસ્કોપ્સ છે એ એક નૈનીતાલમાં છે DOT દેવસ્થળ વાળું, અને બીજું એક સારું ટેલિસ્કોપ હાનલે લડાખમાં છે. તો લડાખ એક એવી જગ્યા છે કે ત્યાં આગળ હ્યુમિડિટી બિલકુલ નથી, તો એટલા માટે ઇન્ફ્રારેડ ઓબ્ઝર્વેશન માટે સ્પેસિફિકલી એવી સાઇટ્સ પસંદ કરવામાં આવે છે જ્યાં હ્યુમિડિટી ઓછી હોય. બીકોઝ જ્યારે તમે કોઈ ઇન્ફ્રારેડ લાઇટ ઓબ્ઝર્વ કરતા હો ટેલિસ્કોપથી, તો વાતાવરણની અંદર જે પાણી અને બીજા બધા એટમ્સ છે એ લોકોની મોલેક્યુલર લાઇન્સ પણ તમારા સ્પેક્ટ્રોગ્રાફમાં આવે, અને એને અવોઇડ કરવા માટે બને એટલું ઓછી હ્યુમિડિટી અને વધારે ઊંચી જગ્યા પસંદ કરવામાં આવે ટેલિસ્કોપ્સ બનાવવા માટે. અને પાછું એ જગ્યાએ લેન્ડ એક્વાયરિંગની ને એવી બધી જે લોકલ કન્ડિશન્સ હોય છે એ બી પ્રોબ્લેમેટિક હોતી હોય છે. એટલે બહુ રેર પ્લેસીસ ઉપર તમે ટેલિસ્કોપ્સ બનાવી શકો.
હા, હવાઈના જે હમણાં એટલું ટેલિસ્કોપની વાત કરતો હતો એ જ ને, કે જે હમણાં રિસન્ટલી આઈ થિંક 1-2 વર્ષ પહેલા કોન્ટ્રોવર્સીમાં હતું કે ત્યાંના લોકલ લોકો ને કંઈક પવિત્ર જગ્યા છે તો એમણે મતલબ એક હતું એમ. ને પેલો એક્વામેન વાળો હીરો પણ ત્યાં કઈ પ્રોટેસ્ટ કરવા ગયો હતો ને એવું બધું કઈ હતું.
રાઈટ, સો ટીએમટી જે અત્યારેની પ્રપોઝલ બની ગયેલું છે અને એ અત્યારે બહુ મોટા લોચામાં ફસાયેલું છે એવું કહીએ તો ચાલે, કારણ કે ત્યાંના લોકો એનો ફૂલ અપોઝ કરી રહ્યા છે કે અહીંયા આગળ બનાવી શકાય એમ નથી. અને ઇવન ટેલિસ્કોપની ટીમમાં બી ઘણા બધા લોકો એવા છે જે લોકો હવે એવું કહી રહ્યા છે કે બેટર છે કે હવાઈમાં ના બનાવી, કન્સિડરિંગ કે ત્યાં આગળ આવા પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે. અને આ પ્રોજેક્ટ એકચ્યુઅલી ઘણા વખતથી ડિલે થઈ રહ્યો છે બીકોઝ ઓફ ધીસ થિંગ. અને એ લોકો અલગ અલગ જગ્યાએ અલગ અલગ જગ્યાએ પોસિબિલિટી હોય એવું વિચારી રહ્યા છે કે આ જગ્યા નહીં તો અહીંયા આગળ કરશે એવી રીતે. અને ટીએમટીમાં એકચ્યુઅલી ઇન્ડિયા એક ઓલસો પાર્ટિસિપેન્ટ છે, તો ઇન્ડિયાનું બી એમાં એક કન્ટ્રીબ્યુશન છે એના મિરરમાં એમાં. સો ઇટ્સ ઇન ધેટ વે ઓલસો એ બહુ સારી સારો ટોપિક છે ફરી કોઈક વખત ડિસ્કસ કરવા માટે.
હા, એટલે ઘણી વખત છે ને આવું જ થાય કે જ્યારે પણ કોઈ એક એપિસોડ પર વાત કરવાની ચાલુ કરીએ ને તો એમાં પછી મને અંદર અંદર દેખાવા લાગ્યું કે આના ઉપર તો આપણે સેપરેટલી વાત કરી શકીએ એમ. કારણ કે અત્યારે સપોઝ આ એપિસોડ કદાચ થશે 30 મિનિટનો 15 મિનિટનો, તો આની અંદર આપણે કેટલીક વસ્તુ વાત કરીએ એમ. ને પછી એવું થઈ જાય કે આપણે કોઈ બીજાના માટે થોડી કહીએ છીએ કે કોઈ સાંભળીને કંઈક કોઈ એક્ઝામમાં લખવા જશે. ઇટ્સ લાઈક કે આપણે તો વધારે ને વધારે જાણવું છે ને કોઈક સબ્જેક્ટ વિશે, કોઈક આઈડિયા વિશે, તો એ આઈડિયાને ત્યારે જ વધારે સારી રીતે સમજી શકીએ જ્યારે એના ઉપર સારી રીતે ડિસ્કસ કરી શકીએ થોડું લોંગ ફોર્મમાં. ને બાકી બીજું કંઈક તને આની અંદર મૂવી રિલેટેડ કોઈક આઈડિયા કે જે મતલબ કોઈક સીન પર્ટિક્યુલરલી કે જેના ઉપર તને લાગે કે આ વસ્તુ પણ આ લોકોએ કવર કરી ગઈ એમ?
હા, સો જસ્ટ ઇવન ઇન ધીસ ટેલિસ્કોપ થિંગ, આ ટેલિસ્કોપની વસ્તુમાં જ મને ઘણી બધી વસ્તુઓ દેખાઈ જે બહુ સરસ હતી. જો તમને કદાચ યાદ હોય તો જ્યારે જેનિફર લોરેન્સ એમને કોમ્પ્યુટરમાં એન્ટર કરે છે ઓબ્ઝર્વેશનનું નામ વગેરે, અને પછી જે નેક્સ્ટ સીન આવે છે એમાં ટેલિસ્કોપમાંથી એક લેઝર લાઇટ નીકળતી દેખાય છે, તો ઘણા બધાને કદાચ ખબર નહીં હોય કે લેઝર લાઇટ એકચ્યુઅલી શેના માટે હોય છે. કદાચ તમને ખબર હશે કારણ કે તમે ઓપ્ટિક્સ સાથે સંકળાયેલા છો. એ લેઝર લાઇટ એકચ્યુઅલી એડપ્ટિવ ઓપ્ટિક્સ માટે હોય છે. તો એનો એનો બેઝિકલી એનો એ એવો હોય છે, પ્રિન્સિપલ એવો હોય છે કે તમારા ટેલિસ્કોપમાંથી એક લાઇટ તમે જનરેટ કરો લેઝર લાઇટ, એ આકાશના કોઈક પોઈન્ટ ઉપર પોઈન્ટ થાય અને રિફ્લેક્ટ થાય. એનું રિફ્લેક્શન જેવી રીતે ચેન્જ થાય બીકોઝ ઓફ હવાના અલગ અલગ લેયર્સ કેવી રીતે મૂવ થાય છે એના આધારે રિફ્લેક્શન ચેન્જ થાય. એ રિફ્લેક્શનના આધારે હવાના આખા એટમોસ્ફિયરના જે લેયર્સ હોય છે એને મોડેલ કરવામાં આવે કોમ્પ્યુટર સિમ્યુલેશન દ્વારા, અને એના આધારે જે પ્રાઇમરી મિરર હોય છે અથવા તો સેકન્ડરી મિરર કે વોટ એવર કોઈ પણ જગ્યા ઉપર મિરર્સ એવી રીતે ચેન્જ કરવામાં આવે સો દેટ તમને સ્થિર અને એકદમ સરસ પ્રકારનું પ્રતિબિંબ તમારા ટેલિસ્કોપના કેમેરામાં મળે. તો આ જે ટેકનોલોજી છે એને એડપ્ટિવ ઓપ્ટિક્સ કહેવાય. અને જે વસ્તુ થઈ રહી છે એ હતો વાઇડ ફિલ્ડ સર્વે. તો વાઇડ ફિલ્ડ સર્વેમાં બેઝિકલી શું હોય કે એક મોટું બહુ મોટી સ્કાયનો જે પેચ હોય એનો ફોટો લેવામાં આવે, હાઈ રિઝોલ્યુશન ફોટોગ્રાફ, અને એવા ઘણા બધા ફોટોગ્રાફ્સ ઓવર ધ યર લેવામાં આવે અને પછી એને એકબીજા સાથે કમ્પેર કરવામાં આવે. તો તમને ખબર પડે કે અલગ અલગ જગ્યાએ જે તારાઓ અથવા તો જે બી નિયર અર્થ ઓબ્જેક્ટ છે અથવા તો કોઈ પણ સેલેસ્ટિયલ બોડીઝ છે એ કેવી રીતે મૂવ થયા છે. તો એક એસ્ટ્રોનોમરની લાઈફમાં આ બહુ કોમન વસ્તુ છે કે લોકો ઇમેજીસને કમ્પેર કરવાની. ઓફકોર્સ હવે વસ્તુ પ્રોગ્રામિંગથી થતી હોય છે પણ શરૂઆતના ટાઈમમાં એ વસ્તુ બાય આઈ કરવામાં આવતી હતી.
તે જે ફર્સ્ટ ટેલિસ્કોપની વાત કરીને એનું મેન્શન બિગ બેંગ થિયરીમાં બી છે. રાજેશ કુત્રપાલી જે એના એનું જે એની કેલટેક ની અંદર જે ઓફિસ હોય એની અંદર એ સુબારુ ટેલિસ્કોપ ના મતલબ એનું જ છે અંદર.
એક્ઝેક્ટલી. અને સુબારુ ટેલિસ્કોપ વિશે એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એવી છે કે એક એવું 8 મીટરનું એનો પ્રાઇમરી મિરર જે છે 8 મીટર પહોળો છે. એક એવું ટેલિસ્કોપ છે કે જેમાંથી જેને એવી રીતે બનાવવામાં આવ્યું હતું કે તમે નરી આંખે બી એ ટેલિસ્કોપથી ઓબ્ઝર્વેશન કરી શકો, લાઈક ધેર ઇઝ એન આઈપીસ ફોર ધેટ. તો જાપાનની કોઈક રાજકુમારી હતી જે વખતની જ્યારે બન્યું ત્યારે એમને જોવું હતું, તો એના માટે એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો હતો કે ત્યાં આઈપીસ બી હતો. બાકી જનરલી એટલા મોટા ટેલિસ્કોપમાં આઈપીસ ના હોય, એક સીસીડી કેમેરા હોય બેઝિકલી, પણ એવી રીતે બનાવવામાં આવ્યો હતો કે આઈપીસ બી લગાવી શકે. જોકે હવે ઓફકોર્સ કેમેરા લાગેલા છે.
This is one more example કે કેવી રીતે પોલિટિક્સ સાયન્સ ને ઇન્ફ્લુઅન્સ કરે છે.
એક્ઝેક્ટલી.
પોલિટિક્સ નથી
કે સુસેટી મતલબ જે જે લોકો ડોનેટ કરતા હોય છે સાયન્સ, તે યુઝવલી ડોન્ટ હેવ એનીથિંગ લાઈક વિથ સાયન્સ. બહુ ઓછા એવા ડોનર્સ હોય છે જે લોકો સાયન્સમાં એકચ્યુઅલી એટલા બધા ઇન્ટરેસ્ટેડ હોય. આ વસ્તુ બી બિગ બેંગ થિયરીમાં એક વખત બતાવવામાં આવી
છે. બસ એ જ કહેવાનું હતું તને. ઘણી બધી જગ્યાએ છે, આઈ થિંક એક બે ત્રણ મીટિંગ એવી થાય છે કે જ્યાં ડોનેશન માટે મીટિંગ થતી હોય અને પછી એ લોકો ત્યાં જઈને કેવી રીતે બિહેવ કરે એના ઉપર છે. બિગ બેંગ થિયરી મતલબ મને તો ફેસિનેટિંગ લાગ્યું આખું જોઈને. મતલબ ઓબ્વિયસલી એની અંદર મોટેભાગનો ફોકસ કેરેક્ટર ઉપર છે, પણ એની પાછળથી જે લોકો બેકગ્રાઉન્ડની અંદર જે થોડું ચાલે છે લાઈફ ઓફ અ સાયન્ટિસ્ટ ને બધી વસ્તુ, એક્ઝાજરેશન બહુ વધારે છે તો બી થોડી ઘણી વસ્તુ તો એડ કરી છે.
રાઈટ રાઈટ.
હા ને એ વસ્તુ સારી છે. હવે ગૌરવ પણ જોઈન થઈ ગયો. વેલકમ વેલકમ ગૌરવ.
થેન્ક્સ ટુ શિવમ.
તને ખબર નથી કે અમે રેકોર્ડ કરીએ છે?
અચ્છા એ મને નથી ખબર.
હા તો કઈ નઈ, શું કઈ સરપ્રાઈઝ કઈક રાખવું છે કે પછી. એનીવે તો અત્યારે અમે ડિસ્કસ કરીએ છે મૂવી ડોન્ટ લુક અપ. તો તે જોયું છે?
નો.
તને ખબર ભી છે કે એવું કઈ મૂવી એક્ઝિસ્ટ કરે છે?
મને મને કઈ ખબર નથી. આ શિવમ મને લિંક આપી, મને કે જોઈન કર તો મેં આવ્યો.
કઈ સરસ. તો અત્યારે મિહિર આપણને કઈ છે તો આપણે બધા સાંભળી, અથવા તો પછી શિવમ કઈ કહેવાનું છે.
અમારો પહેલો પોઈન્ટ પતી ગયો છે.
બીજો કોઈ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ બોલો, અધરવાઇઝ તો પછી આપણે એક કલાકનો એપિસોડ કરીએ. જો તારે બધા કવર કરવા હોય, આઈ એમ ટોટલી રેડી ફોર ઇટ. બાકી આ લોકો ઉપર ડિપેન્ડ કરે.
યા મતલબ મને જેટલા યાદ આયા એટલા મેં કર્યા છે.
મને મારો પાર્ટનર મળી ગયો એટલે ચાલશે. હું પેલા એકલો જ હતો.
હાલા જે લોકો મૂવી નથી જોયું એ લોકોને આપણે અલગ રાખીએ એમ. ઓકે તો ગયો તારા માટે ન્યૂઝ છે કે હિતેશે પણ નથી જોયું મૂવી. કોમેટ આવે છે અર્થ ઉપર, આપણને ખબર પડી છે કે લગભગ 6 મહિના ને થોડા દિવસોમાં એ હિટ થવાનો છે. તો એના પછી જે સાયન્ટિસ્ટે ડિસ્કવરી કરી છે એ લોકો વ્હાઈટ હાઉસમાં જાય છે, મતલબ બધું અમેરિકામાં જ થાય છે. તો ત્યાં એ લોકો પોલિટિશિયન્સ ને મીડિયા ને બધાને એ વસ્તુ જણાવવા માંગે છે કે આ વસ્તુ થવાની છે. તો બસ આ પહેલી 10 મિનિટમાં આ વસ્તુ થાય છે, એના પછી શું થાય છે અને કેવી રીતે સોસાયટી રિએક્ટ કરે છે, કેવી રીતે પોલિટિશિયન્સ રિએક્ટ કરે છે, કેવી રીતે સાયન્સ કમ્યુનિટી રિએક્ટ કરે છે, એ આખું મૂવી છે. અને છેલ્લે શું થાય એ મારે નથી કેવું તને. તો આઈડિયા આવી ગયો તને શું થાય છે? ને આની અંદર જે લીડ એક્ટર છે તે લિયોનાર્ડો ડિકેપ્રિયો છે અને જેનિફર લોરેન્સ છે. કે લિયો જે છે એ એસ્ટ્રોનોમર છે, મતલબ પ્રોફેસર છે, અને જેનિફર લોરેન્સ છે એની પીએચડી સ્ટુડન્ટ છે. ને તું અત્યારે મ્યુટ છે. તું કઈ કહેતો હતો? ફરીથી મ્યુટ કરી.
હા મતલબ આર્મગેડન જેવું મૂવી.
અચ્છા આ કઈક નવું મૂવી લાવ્યો. પેલો રીતેશ ભી કઈક નવું મૂવી કહેતો હતો. જે લોકો નથી જોયું ને એ લોકો કોઈક મૂવી જોયું છે કે જેમાં આવું થાય છે?
ના ના, આર્મગેડન ખાસ તો બધું આના જેવું છે. અને આઈ થિંક બીજું મૂવી બી છે એનું આગળ.
બીજું મૂવી પણ છે
બિગ ઇમ્પેક્ટ કે ડીપ ઇમ્પેક્ટ? ડીપ ઇમ્પેક્ટ કરીને છે એમાં બી.
પણ એમાં થીમ શું છે? મતલબ આની અંદર મને એવું લાગ્યું કે પેલું પોલિટિકલ થીમ વધારે છે. ડાર્ક કોમેડી અને પોલિટિકલ કોમેન્ટ્રી છે એક ટાઈપની. મતલબ કે આવું થાય છે, અત્યારે બી થાય છે અને કદાચ થશે પણ. એમ
આર્મગેડન ની થીમ એવી છે કે આમાં આ લોકોનો જે ફર્સ્ટ આઈડિયા છે કે મિસાઇલ મોકલી અથવા તો રોકેટ મોકલી અને એસ્ટ્રોઇડ ને રિફ્લેક્ટ કરી દેવો કે તોડી નાખો, આર્મગેડન ની થીમ એ છે. ડીપ ઇમ્પેક્ટ માં જ્યાં સુધી
આર્મગેડન માં જ્યાં જાય છે એ એસ્ટ્રોઇડ પર જાય છે, ત્યાં માઇનિંગ કરે છે, માઇનિંગ કરીને અંદર એક બોમ્બ ઇમ્પ્લાન્ટ કરે છે અને એ બ્લાસ્ટ થાય છે.
હા તો બસ બેઝિકલી એને તોડી નાખે છે. અને ડીપ ઇમ્પેક્ટ માં આઈ થિંક એવું છે કે એસ્ટ્રોઇડ પૃથ્વી પર પડે છે પણ થોડાક લોકો બચી જાય છે કે ઓકે. મેં ભી બહુ પહેલા જોયેલું, મને યાદ નથી.
તું પાછો કન્ટિન્યુ કરતા ત્યાંથી તું ચાલુ કરતો તો ત્યાંથી.
ઓકે સો ગૌરવભાઈ, હું જસ્ટ હમણાં વાત કરી રહ્યો હતો કે મૂવી સ્ટાર્ટ થાય છે સુબારુ ટેલિસ્કોપ થી, જ્યાં આગળ જેનિફર લોરેન્સનું જે કેરેક્ટર છે કેટ ડેબિયોસ્કી, એ વાઇડ ફિલ્ડ સર્વે કરતા કરતા ડિસ્કવર કરે છે કે એક એસ્ટ્રોઇડ દેખાઈ રહ્યો છે જે નવો છે, કદાચ બીજા બધા રેફરન્સ પિક્ચર્સમાં નથી તો નવો દેખાઈ રહ્યો છે. અને પછી એના પછી મતલબ એ દરમિયાન ઘણી બધી ટેકનોલોજી બતાવવામાં આવે છે ટેલિસ્કોપની, લાઈક એડપ્ટિવ ઓપ્ટિક્સ ને વાઇડ ફિલ્ડ સર્વે કેવી રીતે થાય એટસેટ્રા. તો ફર્સ્ટ એ ડિસ્કવર કરે છે કે એક એસ્ટ્રોઇડ આવી રહ્યો છે. અને પછી એ લિયોનાર્ડો ડી કેપ્રિયો પાસે જાય છે જે એના પ્રોફેસર છે, અને એમને બતાવે છે કે મેં આવું શોધ્યું. અને પછી એ અને એમની ટીમ બધું ભેગા મળી અને એસ્ટ્રોઇડનો ઓર્બિટ ડિટેક્ટ કરે છે, અને એમને ખબર પડે છે કે 6-1 મહિનામાં પૃથ્વીની બહુ નજીકથી અથવા તો એકદમ ઇમ્પેક્ટ થાય એવી રીતે એસ્ટ્રોઇડની ઓર્બિટ છે. એટલે હવે એ લોકો થોડા પેનિકમાં છે કે હવે શું કરીએ એમ. અને ત્યાર પછીના સીન્સ એવા છે કે લોકો નિયર અર્થ ઓર્બિટ ઓબ્જેક્ટ્સની ઓબ્ઝર્વેટરી જે છે, જે બેઝિકલી એક રિયલ પ્લેસ છે કે જે મોનિટર કરતું હોય છે જેટલા બી આવા નિયર અર્થ ઓબ્જેક્ટ્સ આવતા હોય એની ઓર્બિટ વિશે, એના જે ડિટેક્ટર છે આઈ થિંક એમને કહે છે કે અમે લોકોએ આવી ડિસ્કવરી કરી છે. અને એમને ખબર પડે છે કે જે એસ્ટ્રોઇડ છે ધૂમકેતુ તરીકે કોમેટ જે છે, એ કોમેટની સાઇઝ અરાઉન્ડ 5-10 કિલોમીટર્સ, વિચ ઇઝ પ્રેટી બિગ, તો કદાચ આખા પ્લેનેટને ડેમેજ કરી શકે. તો એ જસ્ટ અવેર કરે છે. અને પછી આખો જે 3 જણનું ગ્રુપ છે, પેલા ડિટેક્ટર અને આ 2 સાયન્ટિસ્ટ, એ લોકો જાય છે વ્હાઈટ હાઉસમાં. પ્રેસિડેન્ટને તો કેવું જ પડે હવે કે આવું થવાનું છે.
એ વસ્તુ પણ બહુ ફેસિનેટિંગ હતી ને કે પ્રેસિડેન્ટ એ લોકોએ એ લોકોના ફોર્મર પ્રેસિડેન્ટ જેવું કેરેક્ટર બનાવ્યું, પણ એ ફિમેલ છે. ધેટ ઇઝ ધ મોસ્ટ અમેઝિંગ થિંગ.
ધેટ ઇઝ અનધર પેરોડી
કે અમેરિકામાં મતલબ એ લોકો સીક કરે છે કે કોઈ ફિમેલ પ્રેસિડેન્ટ હોવું જોઈએ, હોવું જોઈએ, કોજુ સુધી કોઈ નથી, તો ફિમેલ પ્રેસિડેન્ટ કરો હવે એ જ કામ, પણ ફિમેલ પ્રેસિડેન્ટ
કરે બરાબર. એક્ઝેક્ટલી. તો એ એક બહુ સરસ પેરોડી મને લાગી.
વિડિયો ઉપર કઈક આવે છે તારા ગૌરવ ના,
શું
તારા વિડિયો ઉપર કઈક આવે છે ઓરેન્જ કલર નું સ્પોટ કેમેરા ની ઉપર રાઈટ છે. ઓકે
આઈ ડોન્ટ નો,
હવે બરાબર છે.
રાઈટ. તો એના પછીનો જે સીન મને વધારે ઇન્ટરેસ્ટિંગ લાગ્યો એ છે કે જ્યારે પ્રોફેસર મિન્ડી, જે લિયોનાર્ડો ડી કેપ્રિયોનું કેરેક્ટર છે, એ પ્રેસિડેન્ટને એક્સપ્લેન કરે છે કે એકચ્યુઅલી એ લોકોએ શું શોધ્યું છે અને શું થઈ રહ્યું છે. અને એમાં તમે નોટ કરશો કે એ ખાસી બધી સાયન્ટિફિક જગલરી વાપરે છે કે લાઈક 0.08 સેકન્ડ નું પ્રિસિઝન છે અને આટલી પ્રોબેબિલિટી છે, અને અમે લોકો એ જે એસ્ટર છે બહુ દૂરથી આવી રહ્યો છે, એના વિશે અલગ અલગ એક્સપ્રેશન સાયન્ટિફિક ટર્મિનોલોજી યુઝ કરે છે. અને એમાં એ લોકો સુપર બોલ થાય છે જે સામે સાંભળનારા છે. તો એ બી એક પ્રકારની પેરોડી છે જે સાયન્ટિફિક કોમ્યુનિટી પર છે, જે સાયન્ટિસ્ટ છે લોકો ઉપર છે, કે જનરલી જ્યારે તમે નોર્મલ પબ્લિક સાથે વાત કરી રહ્યા હો તો આવી ટર્મિનોલોજી એવોઈડ કરો, જસ્ટ સે ઇટ ડાયરેક્ટલી કે શું છે. અને પછી જે પેલો એડીઓનો ડિરેક્ટર છે એ ફાઇનલી પ્રેસિડેન્ટને સમજાવે છે કે ધીસ ઇઝ અ કાઇન્ડ ઓફ કોમેટ ધેટ વી સે અ પ્લેનેટ કિલર. So that is like one sentence explanation of what is going on.
Actually,
આમાં જયારે જે વાત કરી ને કે પેરોડી છે સાયન્ટિફિક કમ્યુનિટીમાં, તો આમાં એક સાયકોલોજીકલ ડિફરન્સ બતાવ્યો. તો જયારે લાસ્ટમાં લિયોનાર્ડો ડી કેપ્રિયો ટ્રેનમાં જતો હોય ત્યારે એને પેલો જે હેડ છે ડિફેન્સ જે રેસ્ક્યુ નું, એ એમ કે છે કે કીપ ઇટ સિમ્પલ નો મેથ, કે નેક્સ્ટ ટાઈમ વેન યુ એડ્રેસ સમવન કીપ ઇટ સિમ્પલ નો મેથ. બટ એનો જે અંદરનો સાયન્ટિફિક જે ટેમ્પરામેન્ટ છે ને બહાર આવી જાય કે બટ ઇટ્સ ઓલ મેથ, એમ કે વિધાઉટ મેથ યુ કાન્ટ એક્સપ્લેન ધીસ થિંગ્સ, એમ. તો આ બી એક કોન્ટ્રાડિક્ટરી દેખાડે છે કે પીપલ ફાઇન્ડ.
સપોઝ આપણે કઈ પણ નાની મોટી વસ્તુ થાય, ચાલો આપણે વાત કરીએ છે, પણ મતલબ નાનામાં નાના છોકરાને કે પછી વૃદ્ધમાં વૃદ્ધ વ્યક્તિને આપણે કેવી રીતે સમજાવી શકીએ. જેમ કે મેં એ જ કહેતો હતો કે મેં મતલબ સપોઝ મારી દાદીને કે મમ્મીને મારે સમજાવવું હોય કે વોટ ઇઝ ક્લાઇમેટ ચેન્જ, તો ઇટ ઇઝ માય રિસ્પોન્સિબિલિટી કે હું એ કમ્યુનિકેટ કરી શકું. બરાબર. અને પછી કદાચ એમાં શું થાય ને એ વસ્તુ આપણે કરવી પણ જોઈએ, એટલા માટે કે જ્યારે આપણે એમને સમજાવીએ ને તો ત્યારે આપણને ખબર પડે કે આપણા નોલેજમાં કેટલી ગેપ છે. બરાબર, કારણ કે જો તમને ખરેખર પેલું આઈન્સ્ટાઈન નો કોટ પણ છે ને એવો કે ઇફ યુ વિલ ટ્રુલી અન્ડરસ્ટેન્ડ સમથિંગ, જે તમને ત્યારે જ ખબર પડે કે જ્યારે તમને કોઈ તમે કોઈ બીજાને સમજાવો એમ. અને મને આ વસ્તુ ઇન્ટરેસ્ટિંગ લાગી, મેં આ વસ્તુ થોડા એક્સપેરિમેન્ટ મારે આવા કરવા છે કે હું એક બ્લોક ચેન એક્સપ્લેન કરું મારી મમ્મીને કેવી રીતે થાય, પછી દાદીને એક્સપ્લેન કરીએ આપણે. ઇટ ઇઝ અ ગુડ થિંગ કે આ વસ્તુ
ફોન પર ના કરતો, અહીં આવે કરજે.
હા, એટલે એજ એવું જ આપણે કઈ પ્લાન કરશું કે આ રીતે કરીએ. ને બીજી વસ્તુ એ કે આજે શિવમે વાત કરી ને પેલું મેથ વાળું, તો હું અત્યારે જ ગઈકાલે જ તન્મય ભટ્ટના પેલો ક્રિપ્ટો વાળો પોડકાસ્ટ છે ને સુપર પમ્પ કરીને, એની અંદર બાલાજી શ્રીનિવાસન કરીને એક ગેસ્ટ હતા, અને ઇટ્સ અ બિગ નેમ ઇન લાઈક ક્રિપ્ટો વેબ થ્રી વર્લ્ડ વોટ એવર. તો એની જે લાસ્ટ લાઈન હતી ને, એને જે છેલ્લો એના એપિસોડનો હતો, તે મને મતલબ ઇટ્સ લિટરલી બ્લો માય માઇન્ડ કે એનો બેઝિકલી આઈડિયા એ હતો. હવે એનો આઈડિયા છે, હવે કોન્ટ્રોવર્શિયલ હોય તો એ જાણે. તો એમાં આઈડિયા એ હતો કે જે અમેરિકન મીડિયા જે છે, અને સપોઝ કે બધા જ મીડિયા, તો એ લોકોમાં મેઇન શું હોય, જ્યારે પણ કોઈ નવી ટેકનોલોજી કે કોઈ નવું સાયન્સ આવે ને, અથવા તો કોઈ ઇનોવેટિવ સ્ટાર્ટઅપ હોય, તો બધા ફોકસ કરે કે ફાઉન્ડર કોણ છે, અને એ ફાઉન્ડરને ક્યાં તો પછી ગ્લોરીફાઈ કરે, એક સેલિબ્રિટી સ્ટેટસ એનું બનાવવામાં આવે, ક્યાં તો પછી એના ટેકનોલોજી થી દુનિયામાં ઇમ્પેક્ટ શું થશે, સોસાયટીયલ ચેન્જ. ને તેમાં પણ એક્સ્ટ્રીમ જ હોય, ક્યાં તો ધીસ વિલ ડિસ્ટ્રોય ધ વર્લ્ડ ઓર ધીસ વિલ મેક ધ વર્લ્ડ લાઈક ચેન્જ ધ વર્લ્ડ, એમ બીજા કોઈ સિનેરિયો વધારે કન્સિડર નહીં થતા. તો એ લોકોનું એવું કેવું છે કે ઇટ્સ લાઈક કે લોકો જે લોકો વાંચે છે આ બધી વસ્તુ તે પણ ડમ છે, અને જે લોકો લખે છે પણ ડમ છે, કારણ કે એ લોકોએ મેથ ને સાયન્સ ને એન્જિનિયરિંગ અવોઇડ કર્યું છે. And that's not a good way to go. So, એનું માનવું છે કે ફ્યુચર બિલોંગ્સ ટુ ધ પીપલ, કે જે લોકો આ વસ્તુને એક્સપ્લેન કરી શકે ઇન અ સિમ્પલ વે, કે મેથેમેટિક્સ એક્સપ્લેન ટ્રાય તો કરો એક્સપ્લેન કરવાની, મતલબ સાયન્સને એક્સપ્લેન કરવાની ટ્રાય તો કરો, કે નવું ડ્રોન બનાવ્યું છે તો કમસે કમ એ ટેકનોલોજીને એક્સપ્લેન તો કરી શકો એમ. બરાબર, તો આ આઈડિયા હતો. અને પછી મને એવું લાગ્યું કે આપણે બી તો એ જ કરીએ છીએ ને અત્યારે, આપણે ડોન્ટ લુક અપ મૂવીનો રિવ્યુ કરી શકીએ, ઓ લિયોએ કેવી એક્ટિંગ કરી છે, ઓ મેરિલ સ્ટ્રીપે કેવી એક્ટિંગ કરી છે, એ વસ્તુ આપણે કરી શકતા હતા, પણ આપણે બીજું વસ્તુ કરીએ. તો એનીવે ઇટ્સ ગુડ કે કોઈ સાંભળતું નથી, પણ આપણે સારી ડાયરેક્શનમાં છે એમ.
એક વસ્તુ એવી છે કે આમાં એક કાઉન્ટર પાર્ટ બી દેખાડ્યો છે, જ્યારે કે પેલો બેશ કમ્યુનિકેશન વાળો એ મસ્ત ગ્રાફિક્સ થી બધી વસ્તુ એક્સપ્લેન કરે છે, જેમાં સાયન્સ એટલું બધું નથી હોતું. But then also people get convinced because he was good at delivering things. મતલબ એ એક્સપ્રેસ સારું કરી શકતો હતો. પછી એ લોકો કહે છે કે ઇઝ ધીસ પીઅર યુ ટેક યોર ટેકનોલોજી, એટલે મતલબ આમાં બે કોન્ટ્રાડિક્શન્સ દેખાડા છે કે પીપલ ઓલવેઝ ફોલો નોન સાયન્ટિફિક ઓપિનિયન્સ ઇફ ઇટ ઇઝ ફેસિનેટિંગ એન્ડ ઇન્ટરેસ્ટિંગ. હા, સિમ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ.
એક કસ છે ઓવર સિમ્પ્લિફિકેશનનો, કે તું કોઈ વસ્તુને આપણે વધારે પડતી ઓવર સિમ્પ્લિફાઈ કરી દઈએ ને, ને દેટ્સ હાઉ પોલિટિક્સ વર્ક, રાઈટ? ઓવર સિમ્પ્લિફિકેશન ઉપર, કે એક સિમ્પલ સ્લોગન કે કંઈ પણ એવી વસ્તુ કે ડોન્ટ લુક અપ, પતી ગયું, દેટ્સ આખી કમ્યુનિટી એના અરાઉન્ડ બની જશે કે ડોન્ટ લુક અપ, અને બીજી બાજુ કે લુક અપ તો એમાં પણ એક બની ગયું. એટલે લોકોને ભેગા કરવા માટે સિમ્પલ મેસેજ ઇમ્પોર્ટન્ટ છે, પણ એ વધારે ઓવર સિમ્પ્લિફિકેશન એટલું જ ડેડલી પણ છે.
રાઈટ, જેમ કે પેલું એક્ઝામ્પલ છે કે જ્યારે પ્રેસિડેન્ટને એક્સપ્લેન કરે છે ત્યારે એ કોઈક પ્રોબેબિલિટીનો નંબર બોલે છે, વિચ ઇઝ લાઈક વેરી ક્લોઝ ટુ 100, અને એ વસ્તુ ઉપર પછી પાછળથી ડિસ્કશન આવે છે કે તમે આટલી તો પ્રોબેબિલિટી કીધી હતી, પણ ધેટ મીન્સ કે 100% કે 100% નહીં. જ્યારે પેલો કહે છે કે વી ઓલવેઝ ટોક ઇન પ્રોબેબિલિટી, સાયન્સ ઓલવેઝ હંમેશા આપણે સંભાવનાઓમાં વિચારી, એવું ના હોય કે
સાયન્ટિસ્ટ નેવર લાઈક ટુ સ્પીક 100%, ધે ઓલવેઝ ગિવ 97.5%.
ને આ આઈડિયા છે ને, મતલબ આ ઘણી જગ્યાએ યુઝ થાય છે. આઈ થિંક નીલ ડિગ્રાસ ટાયસન પણ ઘણી વખત વાત કરે છે, ક્લાઇમેટ ચેન્જની વાત કરે ને, તો એમાં પણ એવા સ્ટેટિસ્ટિક નહીં આવે કે વર્લ્ડ્સ 99.97% સાયન્ટિસ્ટ અગ્રી દેટ ધીસ ઇઝ ધ રિયલ થિંગ ઓર વોટ એવર. તો જ્યારે બી મતલબ જેને જે માનવું હોય ને એને એ જ માને, મતલબ એ લોકો કહેશે તો બાકીના 0.03% નું શું છે એમ. હા, એટલે જેને જે જોવું હોય તે એ જ જોઈ, બાકીના 99% તે લેવા ગયા, પણ આપણે પેલા તો જે 0.03% લોકો શું કહે છે આપણે એને સાંભળવું છે. એ જ બધું ઓવર સિમ્પ્લિફિકેશન નો ટ્રોપ છે.
રાઈટ,
એનીવે ક્યાં પહોંચ્યું ત્યારે પેલું,
શું કયો એસ્ટરોઇડ?
હા તો એસ્ટરોઇડ આમ 6 મહિના સુધીમાં પહોંચવાનો છે, એટલે ધીરે ધીરે આવે છે, હજુ દેખાતો નથી.
મતલબ બીજો કોઈ એક પોઈન્ટ એડ કર્યો છે આની અંદર કે પછી કન્ક્લુડ કરીએ? શિવમ તું કઈ કહેવાનો હતો? વધારે લાંબુ થશે હું તો બે પાર્ટ બનાવી દેવા, મારે તો વીક ના બે એપિસોડ કરવા.
લાઈક વી કેન કન્ટિન્યુ કે આખી સ્ટોરી કેવી રીતે આગળ વધે છે, અને એક પછી એક પોઈન્ટ જે મને સારા લાગ્યા મૂવીમાં.
પ્લેટફોર્મ છે, એવું નથી કે નેટફ્લિક્સ ના મૂવી લોકો નેટફ્લિક્સ ઉપર જોઈ છે.
રાઈટ રાઈટ. ઓકે, સો બસ તો એ લોકો પ્રેસિડેન્ટ ને એક્સપ્લેન કરવાનો ટ્રાય કરે છે, અને એમાં ખાસી બધી મેથેમેટિકલ જગલરી અને સાયન્ટિફિક જગલરી વાપરે છે. તો પ્રેસિડેન્ટ બેઝિકલી બોલ થઈ જાય, બીકોઝ એમને એમના ઇલેક્શન નો પ્રોબ્લેમ ચાલી રહ્યો હોય છે. શી ઇઝ લાઈક કે મારી પાસે દિવસના રોજ ના આટલા બધા થ્રેટ્સ આવતા હોય છે કે આ દુનિયા ખતમ થઈ જશે, કે ફલાણો દેશ ખતમ થઈ જશે, અને બધા જતા રહેતા હોય છે. સો આઈ એમ નોટ ટેકિંગ ઇટ સિરિયસલી.
સિટ ટાઈટ એન્ડ એસેસ.
સિટ ટાઈટ એન્ડ એસેસ, એક્ઝેક્ટલી. તો અને એની સામે જે બે સાયન્ટિસ્ટ ત્યાં આગળ ગયા છે, એ લોકોનું એટલું બધું કાઇન્ડ ઓફ અવમૂલ્યન થાય છે કે આટલું મોટો ન્યૂઝ લઈને આવ્યા છે. અને લોકો સાયન્ટિસ્ટ છે, સાયન્ટિફિક કોમ્યુનિટીમાં એમનું જે રિસર્ચ અત્યાર સુધીમાં થયેલું છે એ ખાસું બધું એસ્ટાબ્લિશ્ડ છે, અને એમણે કોઈ દિવસ આવો રિસ્પોન્સ જોયો નથી. બીકોઝ તમે જ્યારે કોઈ સાયન્સમાં ટોક આપવા જાઓ કે એવું કરો, ને તમે આટલા બધા ફેક્ટ્સ આપો, તો યુ ડોન્ટ ગેટ ધીસ કાઇન્ડ ઓફ અ રિસ્પોન્સ. અને એની સામે એમને અહીંયા આગળ જે રિસ્પોન્સ મળે છે એ બતાવે છે કે એકચ્યુઅલમાં બી આવું જ થતું હોય છે. જ્યારે પોલિટિશિયન્સ સાથે વાત, જે લો મેકર્સ છે, પોલિસી મેકર્સ છે, એમને જ્યારે એક્સપ્લેન કરવાનું હોય કે જે તે વસ્તુની સિરિયસનેસ આવી છે, લાઈક ફોર એક્ઝામ્પલ કોવિડની સિરિયસનેસ, તો આ જ વસ્તુ દેખાતી હોય છે જનરલી બધા. તો એ સરસ બતાવ્યું છે. અને ત્યાર પછી એન્ટ્રી થાય છે એન્ટી હીરોની.
મિહિરામાં એક વસ્તુ એડ કરી શકીશ. આમાં જ્યારે ફર્સ્ટ ટાઈમ ઇન્ટ્રોડ્યુસ કરે છે કે માય સ્ટુડન્ટ ડિબ્યોન્સ્કી ડિસ્કવર્ડ અ કોમેટ, તો ત્યારે પ્રેસિડેન્ટનો ઓપ્શન મતલબ રિસ્પોન્સ હોય છે કે ગુડ ફોર યુ, મીન્સ ઇફ ડિસ્કવરી ઇઝ ટેકિંગ પ્લેસ ધેન ઇટ ઇઝ જસ્ટ ગુડ ફોર ધ પર્સન હુ ઇઝ ડિસ્કવરિંગ ઇટ, બટ એકચ્યુઅલી ઇટ્સ નોટ લાઈક ધેટ. ઇટ ઇઝ ફોર ધ ઇટ્સ ફોર ધ બ્રોડ વેલફેર ઓફ ધ હોલ હ્યુમેનિટી.
નાના નાના પોઈન્ટ હતા કાતો. એના પછી એક ડાયલોગ એવો પણ છે કે લાસ્ટમાં એ લોકોને મોકલી આપે ને, એના પછી એવું કહે છે કે મતલબ કઈ યુનિવર્સિટી માંથી હતા, તો મિનેસોટા સ્ટેટ યુનિવર્સિટી, તો આઈવી લીગ વાળાને લાવો. મતલબ આ લોકોનું શું છે, ઇટ્સ લાઈક કે આપણે અહીંયા કોઈ એમએસ વાળા કહીને જાય તો આઈઆઈટી વાળાને લાવો. મતલબ આ લોકોનું શું માનવું આપણે,
કન્ફર્મેશન કરવા માટે તમે આઈવી લીગ વાળાને લાવો,
આઈવી લીગ પ્રોફેસર્સ ને બોલાવો. બટ એવી પાસે એ લોકો બહુ સટલ યુઝ કર્યો ને એનો, કારણ કે મિનેસોટા સ્ટેટ યુનિવર્સિટીનું જે એસ્ટ્રોનોમી ડિપાર્ટમેન્ટ છે ઇટ ઇઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ ઇન ધ વર્લ્ડ, રાઈટ?
રાઈટ.
પણ પ્રેસિડેન્ટના મગજમાં હા નામ એટલું બધું ફેમસ
મિનેસોટા પરસેપ્શન છે.
હા, પરસેપ્શન પણ એવું કે ત્યાંથી એટલું બધું થોડી કંઈ એડવાન્સ કામ થાય તું એમ.
એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી, યા. સો એ બી એક સરસ પોઈન્ટ હતો. અને પછી જયારે આ લોકો પછી જે એન્ટી હીરો ની એન્ટ્રી થાય છે, જે બેશ વાળો જે ફાઉન્ડર છે, જે લાઈક મોટી મોટી ટેક કંપની ના સીઈઓઝ ઉપર એક પ્રકારની પેરોડી છે, જેવી રીતે સ્ટીવ જોબ્સ વી કેન સે, કે જેવી રીતે પ્રેઝન્ટેશન આપે છે.
મને એમાં થોડો ડાઉટ હતો કે એનું કેરેક્ટર લોકોએ ક્યાં, તો પછી એ ટોટલી યુનિક કેરેક્ટર છે જે કદાચ એક્ઝિસ્ટ નથી કરતું કોઈ પણ એડમાં, કારણ કે એની એક વસ્તુ હતી કે એ થોડું જે એની જે શું કે એની બોલવા ચાલવાની જે રીત હતી એ થોડી કેવી હતી, કે એ થોડું ધીરું બોલે છે કે હચકચીને બોલે છે, મતલબ ઇટ્સ નોટ લાઈક વેરી કોન્ફિડન્ટ પર્સન એવું સાઉન્ડ નહીં થતું હતું ત્યાંથી. ને એ રૂથલેસ પણ હતો, એ પણ દેખાતું હતું કે એ સોફ્ટ છે પણ રૂથલેસ છે એમ. તો આઈ ડોન્ટ નો, એને મને લાગે કદાચ બહુ કંઈક નવું જ કેરેક્ટર બનાવવા માંગતા હતા, કદાચ એ લોકો કોઈક કોઈ સાથે કનેક્ટ કરવા નહીં માંગતા હતા કે આઈલોન મસ્ક જેવું લાગે છે કે આ જેફ બેઝોસ જેવું લાગે છે એમ.
મને એવું લાગ્યું કે એ લોકોએ બધાને ભેગા કરીને એક કેરેક્ટર બનાવ્યો.
યા, ઇટ કુડ પોસિબલ, કારણ કે ઇલોન મસ્ક પણ બોલવામાં તો થોડું ખચકચાય છે.
ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક્સ છે કે ફોર એક્ઝામ્પલ દે શો ઇટ ડિફરન્ટલી એન્ડ દે આર ડિફરન્ટ પર્સન, લાઈક જ્યારે બેકસ્ટેજમાં જાય છે ત્યારે જે થઈ રહ્યું છે એ વસ્તુ બતાવવાનો ટ્રાય કરે. સો કોઈ પર્ટિક્યુલર પર્સન પર નથી, પણ લાઈક ઇટ્સ અ કોમ્બિનેશન ઓફ ડિફરન્ટ પીપલ.
મને હમણાં હમણાં સમજ પડી કે આ જે આર્ટ ઓફ ધ સિનેમા છે ને તે આ જ છે કે જે નાની વસ્તુમાં જ્યાં ડાયલોગ નથી પણ ખાલી 5 સેકન્ડ ની અંદર તમને મેસેજ રિફ્લેક્ટ થઈ જાય કે તમે સમજી લીધું કે આ કેરેક્ટર કેવું છે જસ્ટ 5 સેકન્ડમાં, કે ઓફ સ્ટેજ મતલબ ઓન સ્ટેજ ઉપર જે એનું પ્રેઝન્ટેશન પૂરું થાય અને 5 સેકન્ડમાં જ્યારે પણ મતલબ સ્ટેજની બહાર નીકળે અને એક મોમેન્ટ ને એક્સપ્રેશન ઉપરથી આપણને ખબર પડી જાય કે આ મેસેજ કે આ સ્ટોરી શું ડિલિવર કરે છે. તો એમાં એટલે સિનેમામાં એ ઓબ્જેક્ટ એટલે આર્ટ, પછી આ ઓબ્જેક્ટિવલી આને આપણે જોઈ શકીએ કે હા આ ગુડ આર્ટ છે આ બેડ આર્ટ છે, એ સરસ છે.
બીજું આમાં નેગેટિવ કેરેક્ટરને ઇન્ટ્રોડ્યુસ જ્યારે કરવામાં આવે ત્યારે પેલું એક એઆઈ ટેકનોલોજી યુઝ કરે છે જેનાથી હ્યુમન ના ઇમોશન્સ ડિટેક્ટ કરવાની ટ્રાય કરે છે. નીડ યુ વોન્ટ ટુ એડિટ ફર્સ્ટ?
ના ના તમે બરાબર કહેલા.
તો જે એક એમાં એવું થોડું કોન્ટ્રાડિક્ટરી ઓપ્શન આવે છે કે ધીસ વિલ ચેન્જ યોર મૂડ્સ, મતલબ ધીસ ટેકનોલોજી કેન ચેન્જ યોર મૂડ્સ, નોટ ઓનલી જસ્ટ ઇટ ડિટેક્ટ બટ ચેન્જ ધ મૂડ્સ એમ. અને પછી જ્યારે પેલા ને જ્યારે જે એનો ઓનર હોય એકચ્યુઅલી એની લોન્ચ ઇવેન્ટ હોવી જોઈએ તો હી મસ્ટ બી ધ મોસ્ટ હેપી પર્સન ટુ લોન્ચ ધીસ ટાઈપ ઓફ બ્રેક થ્રુ ટેકનોલોજી, બટ ત્યારે જયારે એનું ઇમોશન ડિટેક્ટ કરવામાં આવે ત્યારે હી ઇઝ અ વેરી સેડિસ્ટ પર્સન એમ, કે જયારે એઆઈ એવું કે છે કે યુ આર વેરી સેડ એમ. તો આનાથી એકચ્યુઅલી ખબર પડે છે કે ટેકનોલોજી ઇઝ મીન્સ નોટ એપ્રોપ્રિએટ ટુ ચેન્જ ધ ઇમોશન્સ ઓફ હ્યુમન બિંગ્સ એમ, કદાચ આવું કંઈક કહેવા માંગતા. મતલબ એ બી મિસ્ટીરિયસ
લાઈક એવરીથિંગ ઇઝ પરફોર્મેટિવ, કે જે સ્ક્રીન ઉપર કેવું દેખાડે છે લોકોને પાછળથી શું છે તે કોન્ટ્રાસ્ટ છે જ એમ દરેક વસ્તુમાં, એ પછી મીડિયામાં હોય કે પોલિટિક્સમાં હોય કે ઇવન ઓન્ટરપ્રિન્યોરશિપ કે વોટ એવર જે બી ટેક વર્લ્ડની વાત છે. એટલે એ કોન્ટ્રાસ્ટ હતો કે આપણને જે દેખાતું છે એને પાછળ પડદા પાછળ અલગ જ થાય છે.
વીર આ ઇન્સિડન્ટમાં તારે કંઈ એડ કરવું છે?
બરાબર છે. મને હું બસ આવું જ કંઈક કહેવા જતો હતો અને ઇટ ગટ કવર્ડ.
એક્ચ્યુઅલી જયારે ચાલુ ગયું મેં એક્સપેક્ટ નહીં કર્યું હતું કે આપણે આટલી બધી ડિસ્કશન કરશું આની ઉપર. મને તો લાગી ગયા 10 મિનિટમાં હા કેવું છે આ છે, એસ્ટ્રોઇડ આવે છે, આવું થઈ શકે કદાચ ફ્યુચરમાં, તો આપણે નાસા શું કરે છે એના વિશે વાત કરીને બતાવી દઈશું મને એવું લાગતું હતું. પણ સરસ, મને ઘણી મજા આવી. ને મિહિર જયારે એક્સપ્લેન કરતો હોય ને ત્યારે ખરેખર એમ લાગે કે આપણે સાંભળી આવજો 1 કલાક બેસીને.
ત્યાર પછી એ લોકોને એવું જે કેટિવ્યસ્કી અને પ્રોફેસર મિન્ડી હોય છે, જેનિફર લોરેન્સ અને ડી કેપ્રિયોનું જે કેરેક્ટર છે, એ લોકોને એવું લાગે છે કે યાર હવે તો કોઈ સાંભળતું નથી આપણી વાત, તો લેટ અસ જસ્ટ યુ નો ટેલ ધ વર્લ્ડ કે શું થઈ રહ્યું છે. અને એના માટે લોકો એક પ્રયત્ન એવો કરે છે કે એ લોકો એક ડેઈલી રિપ નામના શોમાં જાય છે જે એક ફેમસ ન્યૂઝ શો હોય છે, અને એમાં બી ખાસા બધા કાર્ટૂન સર્કસ ચાલી રહ્યા હોય છે અને એ બી એક બહુ સરસ જોવા જેવા સીન્સ હોય છે. અને સો એ ક્લાસિક
ટિપિકલ ન્યૂઝ કહી દીધું કે મતલબ એક જ સીન ની અંદર કેટલી બધી નાની નાની મતલબ આખો અમેરિકન કલ્ચર ને મૂકી દીધું છે કે એક પોપ સ્ટાર છે, ટીનેજ પોપ સ્ટાર, તો એની લાઈફમાં શું થાય છે એમાં વધારે લોકોને ઇન્ટરેસ્ટ છે એઝ કમ્પેર્ડ ટુ કે કોઈક મતલબ એમ લાઈફ ચેન્જિંગ વર્લ્ડ ચેન્જિંગ ઇવેન્ટ વિશે કોઈ ડિસ્કસ કરે છે.
એક્ઝેક્ટલી. અને જયારે પછી કેટિવ્યસ્કી અને મિન્ડી જયારે આ વસ્તુ વિશે એક્સપ્લેન કરી રહ્યા છે ત્યારે એવું કહે છે કે અમે સુપરનોવા એક્સપ્લોઝન ફાઇન્ડ કરી રહ્યા હતા ટુ મેઝર ધ એક્સપેન્શન ઓફ યુનિવર્સ. તો દેટ ઇઝ અનધર લાઈક અ સાયન્સ ટોપિક ઇન ટુ ધીસ, કે સુપરનોવા એક્સપ્લોઝન્સ હોય એનું એની લ્યુમિનોસિટી કેટલી છે આ તે એ વસ્તુઓ ડિટરમાઇન્ડ હોય, અને એના પરથી તમે જાણી શકો કે એક્સપેન્શન કેવી રીતે થઈ રહ્યું છે એના લાઇટ કર્વ્સ ઉપરથી. તો જેવો એ આ વસ્તુ વિશે બોલે છે એવું પેલો પકડી લે છે કે ધીસ ઇઝ વેરી ફેન્ટાસ્ટિક થિંગ કે સ્ટાર્સ એક્સપ્લોર થાય એમ, જે વાત કરવા આયા છે એ વાત કરવા નથી દેતા.
અગે એના પહેલા પહેલો ક્વેશ્ચન કેવો હતો, ડુ યુ થિંક ધેટ એલિયન લાઈફ એક્ઝિસ્ટ? ટિપિકલ મોસ્ટ અમેરિકન ક્વેશ્ચન.
એક્ઝેક્ટલી. મતલબ ધેટ ઇઝ ધ અત્યારે લાઈક હું જયારે મારું એસ્ટ્રોનોમી નું પ્રોજેક્ટ પૂરો કરી રહ્યો હતો તે જ વખતે પેલું પેપર રિલીઝ થયું હતું વિનસ એન્ડ એટમોસ્ફિયરમાં ફર્સ્ટ ફિલ્મ ની હાજરી વાળું. અને તે વખતે મતલબ જે રિપલ્સ જનરેટ થયા હતા સાયન્ટિફિક કોમ્યુનિટીમાં કે લોકો મગજ ખાઈ ગયા હતા કે વિનસ પર લાઈફ છે એમ, ભાઈ ફર્સ્ટ ફિલ્મ છે. એ બી ડાઉટ ફોર ડિસ્કશન.
બિગ બેંગ થિયરીમાં પણ એવું છે એક સીન કે પેલો રાજેશ કુત્રપાલી જે હોય જે પ્લેનેટોરિયમમાં જઈને એક્સપ્લેન કરતો હોય તો ત્યાં કોઈ સવાલ પૂછે કે ડુ યુ થિંક ધેટ યોર ન્યુ પેપર ઇન્ડિકેટ ધેટ એલિયન લાઈફ કુડ એક્ઝિસ્ટ એમ. એ ખાલી કે ઇટ ઇઝ પોસિબલ એમ, મતલબ જનરલી કે હા પોસિબલ છે, કદાચ હોય શકે, વન ઓફ ધ પોસિબિલિટી. તો કોઈ આર્ટિકલ છપાઈ જાય કેલટેક સાયન્ટિસ્ટ સેઝ ધેટ મતલબ એલિયન લાઈફ એક્ઝિસ્ટ. પછી એ પાછો એને કરેક્ટ કરવા માટે આવી ગયા બીજા સેશનમાં કે ગયા વખતે મેં આવું કીધેલું હતું તેના કારણે આવું થઈ ગયું. તો એના ઉપર એમ કહે કે જેવી રીતે ઝોમ્બીઝ પણ હોય શકે, આ પણ હોય શકે, વી આર ઓપન ટુ પોસિબિલિટીઝ, વી આર સાયન્ટિસ્ટ. તો પાછું એક કેલટેક સાયન્ટિસ્ટ બિલીવ ધેટ ઝોમ્બીઝ એક્ઝિસ્ટ.
એક્ઝેક્ટલી, મતલબ જેવી રીતે જે કહેવામાં આવે છે અને જે કન્વે થાય છે એ વચ્ચે જે ગેપ છે એની ઉપર બહુ સરસ પેરોડી કરી છે. એટલે ખાસી બધી સરસ સરસ એમાં પોઈન્ટ મૂકેલા છે લોકોએ, મને બહુ ગમ્યું આ મૂવી એકચ્યુઅલી.
હા એકચ્યુઅલી તું અત્યારે કહે છે ને મને, હું મતલબ ઘણી બધી વસ્તુ ભૂલાઈ ગઈ હતી, પણ જેમ જેમ તું બોલે છે ને ત્યારે મને યાદ આવે છે કે ઓ આ વસ્તુ પણ ઘણી ડિટેલમાં એ લોકોએ. હા એક નાની વસ્તુ આપણે જોતા હોય ત્યારે ખબર નહીં પડે, પણ પછી યાદ આવે કે ઓકે આ વસ્તુ ગજબ સેટ કરી હતી એ લોકોએ એમ.
રાઈટ રાઈટ. અને બસ એ ડેઈલી રિપમાં ચાલી રહ્યું છે અને ત્યારે પછી જેનિફર લોરેન્સ એક્સપ્લોર થાય છે કે તમને લોકોને ખબર નથી પડતી કે આટલું સિરિયસ વસ્તુ અમે ડિસ્કસ કરવા માંગીએ છીએ અને તમે એને લાઇટલી લઈ રહ્યા છો. અને ત્યાર પછી એનું જે કેરેક્ટરાઇઝેશન કરવામાં આવે છે કે આટલું બધું લાઉડલી બોલે છે કે ગાંધી ઝેનેક્સ વાળો જે મારી જે લાઈન છે કે પેલો એવું કહી રહ્યો છે કે મને ઝેનેક્સ આપી હતી અને એની ઉપરથી જે વસ્તુ થાય છે અને ત્યાર પછી એની લાઈફ આખી જે રીતે ફિલ્મમાં બતાવવામાં આવે છે એ બી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ વિશે સિરિયસ હોય અને ન્યૂઝ ચેનલ ઉપર આવી રીતે નેશનલ મીડિયા ઉપર કહી રહી હોય અને એ મતલબ એનું મગજ ખોઈ નાખે એટલી બધી એ થઈ ગઈ હોય ત્યાં સુધી એને ઇગ્નોર કરવામાં આવે.
જનરલી કેવું થાય ઘણા બધા કન્સ્પિરસી થિયરીસ્ટ હોય જ છે ને 2012 દુનિયા પતી જશે.
Exactly.
કઈક ને કઈક ચાલતું જ હોય કે હવે ગોલ પોસ્ટ આપણે મૂવ કરીએ. અત્યારે મેં કઈક સાંભળ્યું કે મતલબ એનીવે આ વસ્તુ કોઈ વાત કરવા જેવી નથી, આપણું પબ્લિક સેન્સિટિવ છે, પણ એનીવે તો આવે કઈક ને કઈક ચાલતું જ હોય બરાબર. એટલે કોઈ વખત કોણ સિરિયસ બોલે છે કે કોણ નથી બોલતું એ ખબર નહીં પડે, પણ જો કે આની અંદર વસ્તુ લેજેટ છે કે દુનિયાના સૌથી બેસ્ટ એસ્ટ્રોનોમી ડિપાર્ટમેન્ટમાંથી કોઈ આવીને કઈક કહેતું હોય તો સાંભળવું જોઈએ.
Exactly, like this is not some like
accomplished scientist che,
PhD scientist che.
Yeah, and matlab scientific community ma kya koi sun ke bhai matlab ideas important che ne ke tumhare ideas khota ase to 10 logo kahi dese kya khotu che to e logo ne aavi ne bolva dao kam se kam bija scientist ne sun ke bhai loop hole joi lese jo hoy to.
Exactly, le e vastu saras કેપ્ચર કરી છે મૂવી. અને પછી એવું બતાવવામાં આવે છે કે પેલું હેશટેગ ડોન્ટ બી સ્કેર્ડ વાળો પાર્ટ આવે છે કે જ્યારે પોલિટિશિયન્સ ને પછી એવું થઈ જાય છે કે હા બહુ થઈ ગયું આ લોકો બધે કહેવા માંડે બંધ કરો, તો એ લોકો પોતાનું અલગ કેમ્પેઇન ચાલુ કરે છે.
એન્ડ મતલબ એક વસ્તુ બીજી મેં આની અંદર નોટિસ કરી કે ઈચ એન્ડ એવરી કેરેક્ટર મતલબ દરેક કે દરેક જે ઇમ્પોર્ટન્ટ કહે છે ને તે બધા કંઈક ને કંઈક થોડા થોડા તો કરપ્ટ છે જ. મતલબ એવું નથી કે જસ્ટ બીકોઝ કે લિયો સાયન્ટિસ્ટ છે તો એ બહુ વધારે બ્રિલિયન્ટ એમ, મતલબ મોરલી એથિકલી વોટ એવર એ જોશે તેને ખબર પડશે તો એ કરેક્ટ માણસ છે એમ. પછી એને ટાઇટલ મળી જાય ને અમેરિકા સેક્સીએસ્ટ સાયન્ટિસ્ટ, અનધર લાઈક શું કહેવાય કે ટોપ કે હાઉ ઓવર સિમ્પ્લિફિકેશન વર્ક એમ, બધું ભૂલી જાવ અમેરિકા સેક્સીએસ્ટ સાયન્ટિસ્ટ.
Exactly. અને એની સાથે સાથે એક બીજી વસ્તુ ભી સરસ સબટલ છે એમાં, એ છે સેક્સિઝમ ઇન સ્ટેમ. લાઈક લિયોનાર્ડો ડિકેપ્રિયો છે અને જેનિફર લોરેન્સ છે, પણ જે મહત્વ આપવામાં આવે છે લિયોનાર્ડો ડિકેપ્રિયોને આપવામાં આવે છે, પેલીની વાત ભી નથી સાંભળવામાં આવતી જે ઘણી બધી વાર જોવા મળે છે રિયલ લાઈફમાં કે સાયન્સમાં વુમન્સ સાથે બિલકુલ અનફેર બિહેવિયર કરવામાં આવતું હોય છે. અને પછી એ વસ્તુ રિફ્લેક્ટ થાય છે જનરલ પબ્લિકમાં પણ, કે કોઈ મેલ સાયન્ટિસ્ટ કોઈ ક્લેમ કરે અને કોઈ ફિમેલ સાયન્ટિસ્ટ કોઈ ક્લેમ કરે, તો ડેફિનેટલી મેલ સાયન્ટિસ્ટ ને વધારે ઇમ્પોર્ટન્સ આપવામાં આવે.
કે મતલબ એક એનું શું કે એક મીમ મટીરિયલ બની જાય, જેનિફર લોરેન્સ લિયોનાર્ડો ડિકેપ્રિયો મોસ્ટ ઓથેન્ટિક વોઇસ બની જાય અબાઉટ અમેરિકા. એન્ડ પછી પેલું જાય સ્પેસ શટલ, પેલું સ્પેસ મિશન એ લોકો લોન્ચ કરવાના હોય એસ્ટ્રોઇડ ને ડિસ્ટ્રોય કરવા માટે, તેમાં એ લોકો બધા ડિસાઇડ કરે ને કે આ તો શું કે અનક્યુટ પણ થઈ શકે, કે આપણે રોબોટ્સ પણ મોકલી શકીએ, પણ નહીં આપણી ઓલવેઝ નીડ અમેરિકન હીરો. તો એક વ્યક્તિ જોઈએ કે જેના નામ પર આપણે વસ્તુ વેચી શકીએ એમ.
સો ત્યાર પછી મૂવી મને થોડું લાઈક ફાસ્ટ લાગ્યું, વિચ ઇઝ ગુડ. ત્યાર પછી જયારે પેલો હીરો ઉપર જાય છે અને તે જ વખતે અધ વચ્ચે મિસ્ટર એશરવેલ એવી રીતે આવે છે કે એસ્ટ્રોઇડ માઇનિંગ કરીએ એવો આઈડિયા લઈને, બીકોઝ ત્યાં આગળ આ રેર અર્થ એલિમેન્ટ વાળો આખો એક એ આવે છે કે અત્યારે રેર અર્થ એલિમેન્ટ બહુ ઓછા છે અને આપણે જે રીતે મોબાઈલ્સ યુઝ કરી રહ્યા છે, ટેકનોલોજી યુઝ કરી રહ્યા છે, વી નીડ ધેટ.
પાછી આખી કન્વર્સેશન ચેન્જ થાય જોબ ઉપર, કે ડુ યુ વોન્ટ જોબ ઓર નોટ.
જો આપણે માઇનિંગ કરીશું તો જોબ નહીં કરીએ,
ઇકોનોમી ઇમ્પ્રૂવ થશે.
એક્ઝેક્ટલી. એટલે જે મિસ્ટર એશરવેલ નું આખું કેરેક્ટર છે કે એ એના સ્વાર્થ માટે જે રીતે આખી વસ્તુને ગોળ ગોળ ફેરવે છે અને જેવી રીતે બધાને એવું ગળે ઉતરાવી દે છે કે ઇટ્સ વેરી ઇઝી થિંગ કે આપણે આ મસ્ત એસ્ટ્રોઇડ ને ડિસ્ટ્રોય કરી દઈશું, એના ટુકડા પૃથ્વી પર લેતા આવીશું, અને જેવી રીતે લોકો બિલીવ કરે છે એ બી એક પ્રકારની પેરોડી છે.
મતલબ લિટરલી જે નીલ ડેગ્રાસ ટાયસનનો જે ટ્વીટ હતું ને કે ધીસ ઇઝ કોલ્ડ ડોક્યુમેન્ટરી કહી શકાય, મતલબ ટોટલી.
એક્ઝેક્ટલી. અને પછી વચ્ચે એક સરસ ડાયલોગ બને એવો લાગ્યો જ્યારે જેનિફર લોરેન્સ પેલા જે સ્ટ્રીટ બોયઝ ની સાથે અથવા તો સ્ટ્રીટ પીપલ ની સાથે સી હોય છે અને એ લોકો અલગ અલગ એક્સપ્લેનેશન આપતા હોય છે, કદાચ એ લોકોએ કોઈક પ્રકારનું શિપ બનાવ્યું છે જેમાંથી બહાર નીકળી દેશે આપણને, કે લોકોએ કે એસ્ટ્રોઇડ છે કે નહીં ફલાણું દીકનું, ત્યારે એવું બોલે છે કે દે આર નોટ ઇવન સ્માર્ટ ઇનફ ફોર વિચ યુ આર ગિવિંગ ક્રેડિટ ક્રેડિટ. એ લોકો એટલા સ્માર્ટ બી નથી જેટલા તમે વિચારી શકો છો, એ લોકો બહુ ડમ છે. એ ડાયલોગ મને બહુ ગમે તો. અને છેલ્લે પછી ઘણા વખત પછી લિયોનાર્ડો ડિકેપ્રિયોને બી સેન્સ આવે છે અને છેલ્લે કહે છે કે દરેક વખતે લાઇકેબલ બનવાની જરૂર નથી ન્યૂઝ મીડિયા ઉપર, વી હેવ ટુ જસ્ટ કોમ્યુનિકેટ
બે પોઝિટિવ ટોક્સિક પોઝિટિવ.
એક્ઝેક્ટલી.
ટોક્સિક પોઝિટિવિટી એ બી નવો વર્ડ ડિસ્કવર થયો નહીં લાસ્ટ યર માં. હા, જો કે ચાલતું હોય છે એ તો પોઝિટિવ એન્ડ નેગેટિવ
ટોક્સિક પોઝિટિવિટી.
હા, આમાં અને પેલો ભી એક ઇન્સિડન્ટ સારો હતો કે એક ત્યારે આ મિશન અબોર્ડ કરવાનું હોય અને સ્પેસ શટલ ને પાછા બોલાવે ત્યારે જયારે આ વાત થાય કે દેર આર સમ રિયલી ગુડ મિનરલ્સ અરાઉન્ડ ઇનસાઇડ ધીસ એસ્ટ્રોઇડ, તેના લીધે આ કરવામાં, બટ એ ખાલી સાયન્ટિફિક કમ્યુનિટી અને જે લોકો મિશનમાં હતા એ લોકોને જ ખબર હોય, પણ જયારે તે કોમન પબ્લિક ને ખબર પડે તો એ લોકોને બી સેન્સ હોય કે વી ડોન્ટ વોન્ટ ધીસ થિંગ્સ, જોબ્સ ને જોતી વાર પૈસા ને. અને ત્યારે જેનિફર લોરેન્સ બહુ મસ્ત ડાયલોગ બોલે કે ધીસ ઇઝ જસ્ટ ટુ મેક સમ બંચ ઓફ રિચ પીપલ મોર ડિસ્ગસ્ટિંગલી રિચ એમ. દેટ્સ વાય દે, એટલે કારણ કે ત્યારે એવું પૂછે છે કે ડુ, ત્યાં એક મસ્ત ક્વેશ્ચન બી મૂકે છે કે શું બધી જ વસ્તુ કોમન પબ્લિકને જાણવા જેવી હોય છે કે અમુક વસ્તુ માટે બેરિયર રાખવો જોઈએ એમ. ત્યારે જેનિફર લોરેન્સ સ્ટેન્ડ લે છે કે ધીસ થિંગ્સ જે સાયન્ટિફિક છે તે જાણવાનો બધાને હક હોવો જોઈએ એમ, એટલે બધાને એ વાત પણ કરે છે.
મને એક વસ્તુ આને બહુ ગમે, શું કહેવાય, આ લોકોના મીડિયાની જે એજ્યુકેશનલ મીડિયા છે ને, ખાસ કરીને એની, તને ખબર લિટરલી જ્યારે કોલ્ડ વોર ચાલતું હતું ને, તો ત્યારે એ લોકોએ મતલબ આખો એક એક્શન પ્લાન બનાવેલો હતો કે સપોઝ રશિયા યુએસ ઉપર ન્યુક્લિયર વેપનથી અટેક કરે તો પછીનો મતલબ કોર્સ ઓફ એક્શન શું હતો એમ. ને એના ઉપર બી એ લોકોનું ઘણું ડિટેલિંગ હતું કે આટલું નુકસાન થાય તો શું, જો કેપિટલને ડિસ્ટ્રોય કરી નાખે તો શું, તો જમીનની અંદર $2 billion કેશ નાખવાથી માંડીને કઈ સર્વિસીસ, મતલબ શું કહે, જો જેટલા લોકો બચી જાય પછી એનું શું કરવાથી માંડીને બધો મતલબ આખો પ્લાન હતો એ લોકોનો. રેડિયો લેબનો એક એપિસોડ હું સાંભળતો હતો તો એની અંદર એ લોકોએ બહુ ડિટેલની અંદર ડિસ્કસ કરેલું હતું. તો આની અંદર ખબર શિવમ, પેલું જ્યારે એ લોકો જ્યારે ડિસ્કવરી કરીને ફર્સ્ટ એ લોકો કોલ કરે છે, પહેલો કોલ કોને કરે છે, પહેલા એક સાયન્ટિસ્ટને કહે છે અને એ કોઈકને કોલ કરે છે, તો ત્યારે એ લોકો એવું કહે છે કે એક એજન્સી છે જે લિટરલી આ જ કામ કરે છે કે જે પણ આવી રીતે કોઈ કોમેટ કે એસ્ટ્રોઇડ કે જે પણ આવતું હોય તો એનાથી અર્થને કેવી રીતે બચાવી શકાય એનું નામ પણ હોય. ને ત્યારે જેનિફર લોરેન્સ એવું કહે છે કે આવી કોઈ એજન્સી એક્ઝિસ્ટ પણ કરે છે, અને પછી એક આવે છે કે યસ ઇટ્સ એક્ઝિસ્ટ. તો એના વિશે કંઈ જોયું છે તે?
આમાં એક બીજી વસ્તુ બી તમે જે કીધી ને એના ઉપરથી યાદ આવી કે જયારે એ લોકો સૌથી પહેલા મીડિયા પાસે જવા પહેલા બી સાયન્ટિફિક કમ્યુનિટી પાસે જાય છે કે આ વાત આપણે સાયન્ટિફિક કમ્યુનિટી, પણ ત્યારે એ લોકો રેફરન્સ આપે કે યોર તમે જે વાત કરો છો તે નાસાએ ડિસઅપ્રુવ કરી છે, અને તે નાસાનો જે હેડ હોય તે કઈક જીઓ મતલબ સમથિંગ લાઈક નોન એક્સપર્ટ એનો હેડ હોય. તો આવી એક બહુ મોટી પેરેડી છે કે જે પણ ડિપાર્ટમેન્ટ ચાલતા હોય છે તેના હેડ જે તે ડિપાર્ટમેન્ટના સ્પેશિયલિસ્ટ નથી હોતા એમ. જો કે નાસા નો હેડ કાતો એસ્ટ્રોનોમી ફિઝિક્સ કે કોઈ એરોનોટિક્સ રિલેટેડ પર્સન હોવો છે, બટ એમાં કોઈક ડોક્ટર જેવું કોઈક હોય છે અને તે એવું કહે છે કે જે આને વાત કરી છે તે એકદમ ખોટી છે, ધેર ઇઝ નો સાયન્સ. અને ત્યારે પેલો કહે છે કે આઈ વોન્ટ ટુ મીટ ધેટ પર્સન હુ સેઝ ધેર ઇઝ નો સાયન્સ ઇન ઇટ. તો એ બી એક બહુ મોટી પેરેડી છે કે આજની સોસાયટીમાં.
બટ આઈ ડોન્ટ નો કે આપણે ઇન્ડિયા કેટલું રિલેટ થઈ શકે, બીકોઝ ધીસ ઇઝ લાઈક એબ્સોલ્યુટ ક્યાં બોલ મતલબ શું કહેવાય એને કે મિરર ફોર લાઈક અમેરિકન સોસાયટી. આપણે આઈ ડોન્ટ નો ઇન્ડિયામાં આને કેવી રીતે રિલેટ કરી શકે, જો કે કહ્યું પણ નથી માગે કારણ કે આ બહુ સેન્સિટિવ એવા વિધે મતલબ પોલિટિક્સ ડિસ્કસ કરવા જેવું તો બિલકુલ નથી બરાબર. પણ ઇન કેસ કદાચ જો તમને લાગે ખાયું કે આવું કંઈક સિમિલર આપણા અહીંયા પણ છે, કોઈ કંપની છે, ગવર્નમેન્ટ ઓન કરે છે, એવું પબ્લિક સેક્ટર છે, એવું બધું બોલો.
You can edit this part.
નહીં નહીં એમાં તો ઠીક છે, હવે અહીંયા સુધી કોઈ સાંભળવાનું બી નથી તને કેવું. તો કઈ કેવું છે આના ઉપર? આપણા ઇશ્યુ અલગ જ છે.
ના, આઈ થિંક આ વસ્તુ ઇન્ડિયામાં બી સેમ ઇન સમ ઓર્ડર સેમ થવાનું, જેમ કે મીડિયાનું જે ટ્રાયલ છે એ આખું સેમ રહેવાનું, એના કરતા બી ખરાબ રહેવાનું.
છે
કે ઘણા લોકો એવા છે કે જે લોકો સરસ સાયન્સ આઉટરીચ કરે છે પણ એમને વાંચે છે સાયન્ટિસ્ટ જ,
બટ ઇટ્સ લાઈક મેઇનસ્ટ્રીમમાં નથી જોવા મળતું ને કે મતલબ શું કહેવાય, તું ટીવી ન્યૂઝ ચેનલ ચાલુ કર તો એમાં પેલા બારીમાં બેઠા હશે કોઈ ને એ પછી કોઈ અલગ ટોપિક ઉપર એક ઉપર ચીસા ચીસ કરતા હશે, તો એ બધું જ. એટલે ઇટ્સ નોટ લાઈક કે કોઈ બેસી શાંતિથી વાત કરે છે.
મેઇનસ્ટ્રીમ મીડિયામાં એવું કોઈ કશું જ દેખાતું નથી કે જે થતું હોય. એવું નથી કે ઓપ્શન્સ નથી, મને યાદ છે કે
મતલબ ઘણા બધા બ્રિલિયન્ટ સાયન્ટિસ્ટ છે આપણી પાસે, અને એમાં તો મતલબ હવે ક્યાં કોઈ ડાઉટ હોય જ શકે કે નથી એમ
ના, ઇવન ઇન ઇન કેસ ઓફ લાઈક આપણે એવી રીતે જોવા જઈએ કે કોઈ એવી ચેનલ હોય કે ન્યૂઝ ચેનલ્સ હોય જે આવા ઇન્ટરવ્યુઝ કરતી હોય સાયન્ટિસ્ટ સાથે, પ્રોજેક્ટ્સ ડિસ્કસ કરતા હોય, તો લાઈક જે આપણું જે મેઇન નેશનલ ટેલિવિઝન છે ડીડી નેશનલ વાળા, એ લોકોની જે રાજ્યસભા ટીવી, લોકસભા ટીવી અને ડીડી ન્યૂઝ વાળા જે છે, એમાં મેં ઘણા બધા એવા પ્રોગ્રામ્સ જોયા છે જેમાં આવી રીતે સાયન્ટિસ્ટને ઇન્વાઇટ કરવામાં આવ્યા હોય, પ્રોજેક્ટ ઉપર ડિસ્કશન થયું હોય. પણ પછી એ વસ્તુ નોર્મલ પબ્લિક જોતી નથી, બીકોઝ એ લોકોને આ વસ્તુ ખાસી બોરિંગ લાગે. તો આપણે જનરલી લાઈક એટેન્શન સીકર પબ્લિક છે. સેમ થિંગ ઇઝ ગોઝ ફોર
બાકી શું કહેવાય, તમારી પાસે 10 મિનિટનો ટાઈમ થયો એવું હોય તો આને કન્ક્લુડ કરીને આ ટોપિક બહુ ઇન્ટરેસ્ટિંગ છે, એના ઉપર મતલબ થોડા એક બે પોઈન્ટ્સ છે જેના ઉપર આપણે વાત કરી શકીએ.
હા
કયું છે? તો એનીવે, તો આ બેઝિકલી આ એપિસોડને કન્ક્લુડ કરવાનું તો એ જ છે કે આપણે મૂવી વિશે વાત કરી, ડોન્ટ લુક અપ. એન્ડ થોડું એક્સપેક્ટેશન એવું હતું કે આપણે થોડા પોઈન્ટ ઉપર કંઈક વાત કરી લઈશું ને કંઈક બની જશે, બટ આઈ એમ રીલી હેપી કે આ બહુ સરસ ને વન ઓફ ધ બેસ્ટ એપિસોડ છે કે જેની અંદર આપણે ઘણા બધા નાના નાના નિવાન્સ ઉપર વાત કરી, એન્ડ ઇટ્સ નોટ લાઈક ટોટલી અપસર્ડ. એની અંદર ઘણી એવી વસ્તુ છે કે જે લિટરલી કોઈ પિકઅપ કરી શકે, અને જો કોઈ સારો એડિટર મળી જાય તો આને બહુ સારી રીતે ત્યાં ઇમેજીસ પણ મૂકી શકીએ આપણે, કે આમ કોઈ મૂવીની વાત કરી તો આ ઇમેજ એને રિપ્રેઝેન્ટ કરે છે કે વોટ એવર. પણ નીકળશું, કદાચ હું જ એડિટ કરી દેવા જો ટાઈમ મળે તો. તો યા, દેટ્સ ઓલ. અને બાકી મારો વિચાર છે કે મહિનામાં એકાદ વખત આપણે આ રીતનું કંઈક કરીએ જો ટાઈમ મળે તો, તો આપણે એના ઉપર ફરીથી ડિસ્કસ કરશું. બરાબર, સો દેટ્સ ઇટ ફોર ટુડે. બાકી નવા મળીએ નવા એપિસોડમાં નવી વાતો સાથે.
થેન્ક યુ સો સો મચ કે તમે આ પોડકાસ્ટને અંત સુધી સાંભળ્યો. જો તમે સ્પોટીફાઈમાં આ પોડકાસ્ટ સાંભળતા હોય તો ત્યાં અમને ફોલો કરી લેજો, અને બીજા દરેક પ્લેટફોર્મ ઉપર સબસ્ક્રાઇબ કરી લેજો, અને જો તમને અમારો એપિસોડ સારો લાગે તો બીજા સાથે શેર કરજો. તમારા ઓપિનિયન અને અભિપ્રાય અમારી સાથે શેર કરતા રહેજો. અમારા ઇન્સ્ટાગ્રામનો એકાઉન્ટ છે @scientificgujarati, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. તો મળીએ નવા એપિસોડમાં નવી વાતો સાથે.